એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીના આજના અંકમાં. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરીશું જે આપણી આસપાસની દુનિયા અને આપણા પોતાના અસ્તિત્વનો પાયો છે, તત્વો.
હા, આપણે વાત કરવાના છીએ ફિલિપ બોલના પુસ્તક ધી એલિમેન્ટ્સ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન વિશે. અને નામ પ્રમાણે જ આ પુસ્તક એમ કે તત્વોની દુનિયાનો એક ટૂંકો પણ ઘણો જ રસપ્રદ પરિચય આપે છે.
અને જો આ વિષય કદાચ પહેલી નજરે થોડો ભારે વૈજ્ઞાનિક લાગે, પણ એવું નથી. તત્વો કંઈ ખાલી કેમિસ્ટ્રી લેબમાં જ નથી હોતા.
બિલકુલ.
આપણે જે શ્વાસ લઈએ છીએ એ ઓક્સિજનથી માંડીને આપણા ફોનની સ્ક્રીન સુધી અને પેલા દૂરના તારાઓથી લઈને રસોડામાં મીઠાની બરણી સુધી બધું જ આ મૂળભૂત તત્વોનું જ તો બનેલું છે. એમને સમજવું એટલે જાણે બ્રહ્માંડના બિલ્ડિંગ બ્લોક્સને સમજવા જેવું.
સાચી વાત છે. અને આ પુસ્તક ખાલી કયું તત્વ શું છે એટલું જ નથી કહેતું, એનાથી પણ વધુ રોમાંચક વાત એ છે કે હજારો વર્ષોમાં આપણે આ તત્વો વિશેની સમજણ કેવી રીતે કેળવી, પેલી પ્રાચીન કલ્પનાઓથી લઈને આજના આધુનિક વિજ્ઞાન સુધીની સફર, એ ખરેખર માનવ જિજ્ઞાસાની અદ્ભુત ગાથા છે.
તો ચાલો ને શરૂ કરીએ આ સફર.
ચોક્કસ.
પણ સૌથી પહેલા લેખક વિશે થોડું જાણી લઈએ. ફિલિપ બોલ કોણ છે અને આ વિષય પર લખવા માટે કેમ યોગ્ય ગણાય?
ફિલિપ બોલ એ એક જાણીતા બ્રિટિશ વિજ્ઞાન લેખક છે. એમણે ભૌતિકશાસ્ત્રમાં પીએચડી કર્યું છે, પણ એમની ખરી ઓળખ તો વિજ્ઞાનને સામાન્ય લોકો માટે રસપ્રદ બનાવવામાં છે. અને એક ખાસ વાત
શું,
એ લગભગ 20 વર્ષ સુધી જગવિખ્યાત સાયન્સ જર્નલ છે ને નેચર,
હા હા નેચર,
એના એડિટર રહ્યા છે.
ઓહ, એટલે વિજ્ઞાન જગતની નાડ તો બરાબર પારખતા હશે એમને.
બિલકુલ. નેચર સાથે કામ કર્યું એટલે વિજ્ઞાનના લગભગ દરેક ક્ષેત્રમાં જે કંઈ નવું થઈ રહ્યું છે એની એમને સીધી જાણકારી મળતી રહે. પણ એમની ખૂબી એ છે કે ખાલી તથ્યો નથી આપતા, એ વિજ્ઞાનને ઇતિહાસ, ફિલોસોફી, કળા આ બધા સાથે જોડીને જુએ છે. જટિલ વૈજ્ઞાનિક વાતોને પણ એકદમ સરળ ભાષામાં વાર્તાની જેમ કહેવાની એમની આવડત ખરેખર કમાલની છે.
એટલે જ તેઓ તત્વો જેવા વિષયને, જે કદાચ સૂકો લાગે, એને ખાલી સૂત્રો અને સિદ્ધાંતોથી આગળ લઈ જઈને એક માનવીય અને ઐતિહાસિક સંદર્ભ આપી શકે છે. મતલબ આ પુસ્તક ખાલી વિજ્ઞાન નથી, પણ વિચારો કેવી રીતે વિકસ્યા એની પણ કહાણી છે.
એકદમ બરાબર. એટલે જ આ પુસ્તક તત્વોની વાત કહેવા માટે થોડું અનોખું છે. એ ખાલી પ્રોટોન ન્યુટ્રોનની ગણતરી નથી, પણ આપણી સમજણ કેવી રીતે વિકસી એની રોમાંચક યાત્રા છે.
ચાલો તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. શું કહેવા માંગે છે આ પુસ્તક? એનો હાર્દ શું છે?
મૂળભૂત રીતે પુસ્તક એ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરે છે જે માણસ સદીઓથી પૂછતો આવ્યો છે. આ દુનિયા, આ બધું શાનું બનેલું છે અને આપણે એ જાણ્યું કેવી રીતે? બોલ કહે છે કે તત્વો એ ખાલી પેલા પીરિયોડિક ટેબલના ખાના નથી,
હા,
પણ બ્રહ્માંડનું જે મોટું નાટક ચાલી રહ્યું છે ને એના જીવંત પાત્રો છે. દરેકની પોતાની વાર્તા છે, ઉત્પત્તિ છે, ભૂમિકા છે.
એટલે તમે એમ કહે છો કે આ પુસ્તક આવર્ત કોષ્ટકને એક સૂકા ચાર્ટમાંથી એક જીવંત ઇતિહાસમાં ફેરવી નાખે છે.
હા બરાબર. તે બતાવે છે કે તત્વ શબ્દનો અર્થ પોતે જ કેવી રીતે બદલાયો છે. પહેલા પહેલા ગ્રીક ફિલોસોફોના ચાર તત્વ હતા, પૃથ્વી, પાણી, હવા, અગ્નિ.
હા, એ તો ખબર છે.
જે ખરેખર તો ગુણધર્મો હતા, ત્યાંથી લઈને રસાયણવિદોની ધાતુઓ અને સિદ્ધાંતો, અને છેવટે આજના પરમાણુ વિજ્ઞાને જે વ્યાખ્યા આપી એ તત્વો સુધીની આખી સફર છે. પુસ્તકનો હેતુ એ સમજાવવાનો છે કે આપણે જે બધું જોઈએ છીએ એની પાછળ એક વ્યવસ્થા છે, અને એ વ્યવસ્થાને સમજવાની આપણી જે કોશિશ છે એ જ વિજ્ઞાનની પ્રગતિ છે.
અને આ પુસ્તક કોના માટે છે? શું મારે આ સમજવા માટે કેમિસ્ટ્રી ભણેલું હોવું જરૂરી છે?
ના ના, બિલકુલ નહીં. લેખક એવી કોઈ અપેક્ષા રાખતા જ નથી. આ પુસ્તક કોઈ પણ જિજ્ઞાસુ વ્યક્તિ માટે છે, પછી ભલે એ સાયન્સનો સ્ટુડન્ટ હોય, ઇતિહાસનો રસિક હોય, કે પછી ખાલી એમ જ જાણવું હોય કે આપણી આસપાસની દુનિયા કેવી રીતે કામ કરે છે.
સારું કહેવાય.
બોલ, આપણને સમય અને અવકાશની એક લાંબી સફર પર લઈ જાય છે.
કેવી સફર? ક્યાંથી શરૂ થાય છે, ક્યાં પહોંચે છે?
આ સફર શરૂ થાય છે છેક બ્રહ્માંડની શરૂઆતથી, જ્યારે પહેલા તત્વો બન્યા, પછી પૃથ્વી પર એમની હાજરી, પ્રાચીન સંસ્કૃતિઓ શું માનતી હતી એમના વિશે, રસાયણવિદોના પ્રયોગો, પછી વૈજ્ઞાનિકોએ એક પછી એક તત્વો કેવી રીતે શોધ્યા, આવર્ત કોષ્ટક કેવી રીતે બન્યું અને છેક આધુનિક ટેકનોલોજીમાં આજે એનો શું ઉપયોગ થાય છે ત્યાં સુધી.
અરે વાહ,
ચાલો આ સફરના કેટલાક મુખ્ય પડાવ પર નજર કરીએ.
હા ચોક્કસ, શરૂઆત ક્યાંથી કરીશું? પેલા જૂના વિચારોથી, પ્રાચીન ગ્રીસ.
હા, ત્યાંથી જ. પુસ્તકની શરૂઆત પ્રાચીન ગ્રીક ફિલસૂફીથી થાય છે, એરિસ્ટોટલ. એના ચાર તત્વો, પૃથ્વી, વાયુ, અગ્નિ, પાણી. પણ સમજવાની વાત એ છે કે આ આજના કેમિકલ એલિમેન્ટ્સ નહોતા.
હા, એ તમે કહ્યું.
આ તો પદાર્થના મૂળભૂત ગુણધર્મો હતા, જેમ કે ગરમ, ઠંડુ, સૂકું, ભીનું. અને એરિસ્ટોટલે પાંચમું તત્વ ઇથર પણ ઉમેર્યું હતું. એ માનતો હતો કે આકાશી પદાર્થો, તારાઓ વગેરે એના બનેલા છે.
એટલે આ એક વૈજ્ઞાનિક કરતા વધારે તો એક દાર્શનિક ખ્યાલ હતો, જે તર્ક પર વધુ આધારિત હતો, પ્રયોગો પર ઓછો.
બરાબર. અને આ મોડેલ લગભગ 2000 વર્ષ સુધી ચાલ્યું. પશ્ચિમી વિચારધારા પર એનો ઘણો પ્રભાવ રહ્યો. પણ તકલીફ એ હતી કે એને પ્રયોગોથી ચકાસી નહોતું શકાતું. પછી આવ્યો રસાયણ યુગ, એટલે કે એલ્કેમી.
ઓ, એલ્કેમી, પેલું સોનું બનાવવાની કોશિશવાળો. એને તો ઘણીવાર લોકો અંધશ્રદ્ધા જેવું ગણે છે.
હા, ગણે છે. પણ ફિલિપ પોલ એને માત્ર અંધશ્રદ્ધા નથી ગણતા. એ કહે છે કે ભલે એલ્કેમિસ્ટનું મુખ્ય ધ્યેય પેલી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવવાનો કે અમરત્વનું અમૃત શોધવાનો હતો, પણ એમણે પ્રયોગો કરવા પર ખૂબ ભાર મૂક્યો. પેરાસેલ્સિસ જેવા એલ્કેમિસ્ટ્સે 3 મુખ્ય સિદ્ધાંતો આપ્યા: સોલ્ટ ઘનતા, સલ્ફર જ્વલનશીલતા અને મર્ક્યુરી પ્રવાહિતા ઉડ્ડનશીલતા. આ તત્વને ચોક્કસ ગુણધર્મો સાથે જોડવાની એક શરૂઆત હતી. અને સૌથી મહત્વનું, એમણે નિસ્યંદન, ડિસ્ટિલેશન, ગાળણ, ફિલ્ટ્રેશન, સ્ફટકીકરણ, ક્રિસ્ટલાઇઝેશન આવી ઘણી લેબ ટેકનિક્સ વિકસાવી, જે પાછળથી કેમિસ્ટ્રી માટે પાયારૂપ બની.
ઓકે, એટલે આલ્કેમી એ આધુનિક રસાયણશાસ્ત્ર તરફનું એક જરૂરી પગથિયું હતું એમ કહી શકાય. તો પછી ખરી રાસાયણિક ક્રાંતિ ક્યારે આવી?
એ આવી 18મી સદીમાં, અને એના મુખ્ય હીરો હતા ફ્રાન્સના એન્ટવાઇન લેવોઇઝિયર. એમણે તત્વની પહેલી વૈજ્ઞાનિક વ્યાખ્યા આપી, જે પ્રયોગો પર આધારિત હતી.
શું હતી એ વ્યાખ્યા, અને એ કઈ રીતે ક્રાંતિકારી હતી, કઈ રીતે અલગ હતી પહેલાના વિચારોથી?
લેવોઇઝિયરે કહ્યું, તત્વ એ એવો પદાર્થ છે જેને કોઈ પણ જાણીતી રાસાયણિક પદ્ધતિ દ્વારા વધુ સરળ પદાર્થમાં વિભાજિત કરી શકાતો નથી. આ ક્રાંતિકારી એટલા માટે હતું કારણ કે તે ફિલોસોફી કે ખાલી અટકળો પર ન હતું. એનો આધાર હતો કે તમે લેબમાં શું કરી શકો છો, શું સાબિત કરી શકો છો.
એટલે માપણી અને પુરાવા પર ભાર.
બરાબર. એમણે ચોકસાઈપૂર્વક વજન માપવા પર ભાર મૂક્યો. બળવાની ક્રિયામાં ઓક્સિજનનો શું રોલ છે એ સમજાવ્યું. પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં તોડી બતાવ્યું. એમણે તત્વોની પહેલી આધુનિક યાદી પણ બનાવી. અહીંથી કેમિસ્ટ્રી એક ચોક્કસ માપનનો વિજ્ઞાન બન્યું.
લેવોઇઝિયર પછી તો ઘણા બધા નવા તત્વો શોધાતા ગયા હશે ને? તો આ બધાને ગોઠવવાની, કોઈ વ્યવસ્થામાં મૂકવાની જરૂર પડી હશે ને?
બિલકુલ. 19મી સદી સુધીમાં લગભગ 60 જેટલા તત્વો જાણીતા થઈ ગયા હતા. પણ એમના ગુણધર્મોમાં કોઈ સંબંધ છે, કોઈ પેટર્ન છે એ સ્પષ્ટ નહોતું. અને અહીં આવે છે રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી મેન્ડેલિવ. 1869માં એમણે જે કર્યું ને એ અસાધારણ હતું.
એમણે આવર્ત કોષ્ટક બનાવ્યું, પેલું પીરિયોડિક ટેબલ, ખરું ને? પણ એમાં શું ખાસ હતું? બીજાઓએ પણ પ્રયત્નો તો કર્યા જ હશે.
હા, પ્રયત્નો થયા હતા. પણ મેન્ડેલિવની ખાસિયત એ હતી કે એમણે ખાલી જાણીતા તત્વોને એમના પરમાણુ ભારના ક્રમમાં ગોઠવ્યા. એટલું જ નહીં, એમણે હિંમતભેર અમુક જગ્યાઓ ખાલી છોડી દીધી.
ખાલી જગ્યાઓ છોડી કેમ?
કારણ કે એમને લાગ્યું કે ત્યાં એવા તત્વો આવશે જે હજુ શોધાયા નથી. અને એટલું જ નહીં, એમણે ભવિષ્યવાણી કરી કે આ ખાલી જગ્યાઓ પર જે તત્વો આવશે એના ગુણધર્મો કેવા હશે, એનું વજન કેટલું હશે, એની ઘનતા કેટલી હશે, એ કોની સાથે પ્રતિક્રિયા કરશે, એ બધી આગાહી એમણે કરી દીધી.
શું વાત કરો છો! અને એ આગાહીઓ સાચી પડી?
હા. થોડા જ વર્ષોમાં ગેલિયમ, સ્કેન્ડિયમ, જર્મેનિયમ જેવા તત્વો શોધાયા અને એમના ગુણધર્મો બરાબર એવા જ નીકળ્યા જેવા મેન્ડેલિવે વર્ણવ્યા હતા.
અરે વાહ.
આનાથી સાબિત થયું કે આવર્ત કોષ્ટક એ ખાલી એક સગવડભરી ગોઠવણ નથી, પણ પ્રકૃતિના કોઈ ઊંડા નિયમનું પ્રતિબિંબ છે. એ પદાર્થનો નકશો બની ગયો, જે જાણીતા પ્રદેશો બતાવતો હતો અને અજાણ્યા પ્રદેશો તરફ ઇશારો કરતો હતો. આ વિજ્ઞાનની આગાહી કરવાની શક્તિનો જબરદસ્ત પુરાવો હતો.
ખરેખર અદ્ભુત. પણ મને લાગે છે કે વાર્તા અહીં પૂરી નથી થતી. 20મી સદીની શરૂઆતમાં કંઈક એવું બન્યું જેણે ફરીથી તત્વની આપણી સમજને બદલી નાખી.
હા, એ હતી રેડિયો એક્ટિવિટીની શોધ. મેરી ક્યુરી અને પિયર ક્યુરી એમણે બતાવ્યું કે યુરેનિયમ જેવા કેટલાક ભારે તત્વો સ્થિર નથી. એ આપમેળે જ વિકિરણ રેડિયેશન બહાર ફેંકે છે અને બીજા તત્વોમાં રૂપાંતરિત થઈ જાય છે. આ એક મોટો આંચકો હતો એ સમયના વૈજ્ઞાનિકો માટે.
આંચકો કેમ? કારણ કે પેલી લેવોઇઝિયરની વ્યાખ્યા મુજબ તો તત્વ અવિભાજ્ય હતું, એને તોડી ન શકાય એવું હતું ને?
બરાબર. સદીઓથી એવું મનાતું હતું કે તત્વો શાશ્વત છે, અપરિવર્તનશીલ છે. પણ રેડિયો એક્ટિવિટીએ બતાવ્યું કે પરમાણુ પોતે અવિભાજ્ય નથી અને એક તત્વ બીજામાં ફેરવાઈ શકે છે. આનાથી તત્વોની વ્યાખ્યા ફરી બદલવી પડી.
તો નવી વ્યાખ્યા શું બની?
હવે તત્વ એના પરમાણુ ભારથી નહીં, પણ એના પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાથી ઓળખાય છે, જેને આપણે પરમાણુ ક્રમાંક, એટોમિક નંબર કહીએ છીએ. દાખલા તરીકે કાર્બનના દરેક પરમાણુમાં 6 પ્રોટોન હોય છે. પછી ભલે એમાં ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય, જે આઇસોટોપ બનાવે છે.
ઓહ,
એટલે પેલા આલ્કેમિસ્ટનું જે સપનું હતું ધાતુઓનું રૂપાંતરણ, એ હવે પરમાણુ ભૌતિકશાસ્ત્ર દ્વારા સૈદ્ધાંતિક રીતે શક્ય બન્યું. જો કે એ પારસમણીથી નહીં, પણ પરમાણુ પ્રક્રિયાઓથી થાય છે.
આ તો થઈ તત્વોની શોધ અને આપણી સમજની વાત. પણ મૂળ સવાલ, આ તત્વો આવ્યા ક્યાંથી? શું એ પૃથ્વી પર જ બન્યા?
ના, મોટાભાગના પૃથ્વી પર નથી બન્યા. પુસ્તક આપણને છેક બ્રહ્માંડની શરૂઆત સુધી લઈ જાય છે. સૌથી હલકા તત્વો, મુખ્યત્વે હાઇડ્રોજન અને થોડું હિલિયમ, એ તો બિગ બેંગ પછીની પહેલી થોડી મિનિટોમાં જ બની ગયા હતા.
અને બાકીના બધા ભારે તત્વો, કાર્બન, ઓક્સિજન, લોખંડ, સોનું, આ બધું
એ બન્યા તારાઓના કેન્દ્રમાં. તારા એટલે જાણે કુદરતની વિરાટ પરમાણુ ભઠ્ઠીઓ, ન્યુક્લિયર ફર્નેસીસ. એમના ગર્ભમાં એટલું બધું તાપમાન અને દબાણ હોય છે કે હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા તત્વો જોડાઈને, આ પ્રક્રિયાને ન્યુક્લિયર ફ્યુઝન કહે છે, ભારે તત્વો બનાવે છે. કાર્બન, ઓક્સિજન, સિલિકોન, એમ છેક લોખંડ સુધી.
એટલે આપણો સૂર્ય પણ અત્યારે તત્વો બનાવી રહ્યો છે?
હા, બનાવી રહ્યો છે. પણ સૂર્ય જેવા સામાન્ય તારા લોખંડથી ભારે તત્વો નથી બનાવી શકતા, કારણ કે લોખંડ સુધી પહોંચ્યા પછી પેલી સંલયનની પ્રક્રિયા ઊર્જા આપવાને બદલે ઊર્જા વાપરવા લાગે છે.
ઓકે, તો પછી સોનું, ચાંદી, યુરેનિયમ જેવા લોખંડથી પણ ભારે તત્વો ક્યાંથી આવ્યા?
એ સારો સવાલ છે.
હા,
એ બને છે સુપરનોવામાં. જ્યારે કોઈ ખૂબ મોટો તારો પોતાનું બધું બળતણ વાપરી નાખે, ત્યારે તે પોતાના જ ગુરુત્વાકર્ષણ હેઠળ ભાંગી પડે છે અને પછી એક ભયાનક વિસ્ફોટ સાથે ફાટી નીકળે છે.
ઓહ,
આ વિસ્ફોટ એટલો બધો શક્તિશાળી હોય છે કે એમાં લોખંડ કરતાં પણ ભારે તત્વો બને છે, અને એ બધા તત્વો દૂર દૂર સુધી અવકાશમાં ફેંકાય છે.
એનો અર્થ એ થયો કે આપણી આ પૃથ્વી, આપણું શરીર, એમાં જે લોખંડ છે, કેલ્શિયમ છે, સોનું છે, આ બધું કરોડો અબજો વર્ષો પહેલાં કોઈક તારાના ગર્ભમાં બન્યું હતું અને પછી એના મૃત્યુ વખતે વિખેરાયું હતું.
એકદમ સાચું. એટલે જ પેલા પ્રખ્યાત ખગોળશાસ્ત્રી કાર્લ સેગને કહ્યું હતું કે આપણે તારાઓની ધૂળ છીએ. આ કોઈ કવિતા નથી, પણ વૈજ્ઞાનિક હકીકત છે. આપણે બધા બ્રહ્માંડીય પુનર્ચક્રણની પેદાશ છીએ. આ વિચાર જ કેટલો અદ્ભુત છે, નહીં?
ખરેખર અદ્ભુત. હવે પુસ્તક એ પણ સમજાવતું હશે કે આ ફક્ત 118 જેટલા જાણીતા તત્વોમાંથી આટલી બધી અલગ અલગ જાતના પદાર્થો કેવી રીતે બને છે. લાકડું, પ્લાસ્ટિક, પાણી, પથ્થર, બધું આટલું જુદું કેમ છે?
હા, એનો જવાબ પરમાણુની રચના અને ક્વાન્ટમ મિકેનિક્સમાં છે. દરેક તત્વના પરમાણુમાં ઇલેક્ટ્રોન અમુક ચોક્કસ ઊર્જા સ્તરોમાં ગોઠવાયેલા હોય છે. આ ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે અને તેઓ બીજા પરમાણુઓના ઇલેક્ટ્રોન સાથે કેવી રીતે જોડાય છે, એટલે કે રાસાયણિક બંધ બનાવે છે, એના પરથી નક્કી થાય છે કે પદાર્થ કેવો દેખાશે, એના ગુણધર્મો કેવા હશે, એ નરમ હશે કે કઠણ, વીજળીનો વાહક હશે કે અવાહક, રંગીન હશે કે રંગહીન. ક્વાન્ટમ મિકેનિક્સના નિયમો જ આ બધી વિવિધતા શક્ય બનાવે છે.
અને પેલું, કેટલાક તત્વો બહુ સામાન્ય છે, જેમ કે ઓક્સિજન, સિલિકોન, જ્યારે સોનું પ્લેટિનમ જેવા બહુ દુર્લભ છે. એવું કેમ?
એના મુખ્ય બે કારણો છે. એક તો તારાઓમાં અને સુપરનોવામાં એ તત્વ બનવાની પ્રક્રિયા કેટલી સહેલી કે મુશ્કેલ છે. હલકા તત્વો બનવા સહેલા છે, ભારે તત્વો બનવા વધુ મુશ્કેલ છે, અને એના માટે ખાસ પરિસ્થિતિ જોઈએ.
બરાબર.
અને બીજું કારણ પૃથ્વીના નિર્માણ અને એની ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયાઓ સાથે જોડાયેલું છે. કેટલાક તત્વો પૃથ્વીના પેટાળમાં ઊંડે જતા રહ્યા, જ્યારે કેટલાક સપાટી પર વધુ પ્રમાણમાં રહ્યા.
શું આપણે પ્રકૃતિમાં ન મળતા હોય એવા નવા તત્વો પણ બનાવી શકીએ છે? આજનું વિજ્ઞાને કરી શકે છે. પુસ્તક આ વિશે કંઈક કહે છે?
હા, ચોક્કસ કહે છે. આધુનિક વિજ્ઞાને શક્ય બનાવ્યું છે. યુરેનિયમ, જેનો પરમાણુ ક્રમાંક 92 છે, એના પછીના મોટાભાગના ભારે તત્વો છે ને, જેને ટ્રાન્સ યુરેનિક તત્વો કહે છે,
હા,
તે પ્રકૃતિમાં સ્થિર સ્વરૂપે મળતા નથી. વૈજ્ઞાનિકોએ પેલી પ્રચંડ મશીન હોય ને, પાર્ટિકલ એક્સેલરેટર,
હા,
એમાં એક પરમાણુ પર બીજા પરમાણુનો મારો ચલાવીને આવા કૃત્રિમ તત્વો બનાવ્યા છે.
પણ આ કૃત્રિમ તત્વોનું શું થાય? એ સ્થિર હોય છે?
ના, મોટાભાગના તો અત્યંત અસ્થિર હોય છે. બને કે તરત જ સેકન્ડના પણ નાના ભાગમાં વિઘટન પામી જાય. જો કે વૈજ્ઞાનિકો સ્થિરતાના ટાપુ, આઈલેન્ડ ઓફ સ્ટેબિલિટી નામના એક સિદ્ધાંત પર કામ કરી રહ્યા છે.
સ્થિરતાનો ટાપુ એ શું છે?
એ સિદ્ધાંત એવી આગાહી કરે છે કે કદાચ અમુક ચોક્કસ સંખ્યામાં પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવતા અત્યંત ભારે પરમાણુઓ આપણે ધારીએ એના કરતાં વધુ સ્થિર હોઈ શકે છે. આ શોધ હજુ ચાલુ છે. રોમાંચક ક્ષેત્ર છે.
અને જીવન માટે જરૂરી તત્વો વિશે પણ પુસ્તકમાં વાત હશે જ નહીં?
ચોક્કસપણે. જીવન માટે મુખ્યત્વે 6 તત્વો અનિવાર્ય ગણાય છે. કાર્બન સી, હાઇડ્રોજન એચ, ઓક્સિજન ઓ, નાઇટ્રોજન એન, ફોસ્ફરસ પી અને સલ્ફર એસ.
CHONPS.
હા, ટૂંકમાં CHONPS. આ તત્વોના જે ખાસ રાસાયણિક ગુણધર્મો છે, જેમ કે કાર્બનની લાંબી શૃંખલા બનાવવાની ક્ષમતા, એ જ તેમને જીવનના જટિલ અણુઓ જેમ કે પ્રોટીન, DNA વગેરે બનાવવા માટે આદર્શ બનાવે છે.
અને પુસ્તક એ પણ ચર્ચા કરતું હશે કે કેવી રીતે અમુક તત્વોની ઉપલબ્ધતા કે અછત આપણા સમાજ અને ટેકનોલોજી પર અસર કરે છે.
હા, એ પણ મહત્વનો મુદ્દો છે. જેમ કે આજના સ્માર્ટફોન અને બીજા ઇલેક્ટ્રોનિક્સ માટે જરૂરી પહેલા દુર્લભ પાર્થિવ તત્વોનો મુદ્દો, એમનું ખાણકામ ક્યાં થાય છે, કોના નિયંત્રણમાં છે, એની પર્યાવરણીય અસરો શું છે, આ બધું તત્વોના અભ્યાસને અર્થશાસ્ત્ર અને રાજકારણ સાથે પણ જોડે છે.
ખરેખર આ બધું જાણ્યા પછી તો તત્વો વિશેનો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે. તો આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ કે થીમ્સ શું ગણી શકાય? મને પહેલો મુદ્દો તો પેલો બ્રહ્માંડીય જોડાણનો જ લાગે છે.
હા, એ કદાચ સૌથી પ્રભાવશાળી સંદેશ છે. આપણે કોઈ અલગ નથી. આપણા શરીરના પરમાણુઓ અને પેલી દૂરની ગેલેક્સીના તારાઓ બધું એક જ બ્રહ્માંડીય વાર્તાનો ભાગ છે. આપણે શાબ્દિક રીતે સ્ટારડસ્ટ છીએ. આ સમજ આપણને બ્રહ્માંડ સાથે એક ઊંડા જોડાણનો અહેસાસ કરાવે છે, નમ્રતા પણ આપે છે અને અજાયબી પણ.
સાચી વાત. બીજો મહત્વનો વિષય મને લાગે છે કે વૈજ્ઞાનિક સમજનો સતત વિકાસ. વિજ્ઞાન કોઈ પથ્થરની લકીર નથી, પણ એક જીવંત પ્રક્રિયા છે. તત્વ જેવી મૂળભૂત વ્યાખ્યા પણ કેવી રીતે બદલાતી રહી.
બરાબર. પુસ્તક બહુ સરસ રીતે બતાવે છે કે વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે. એ કોઈ સીધી લીટીમાં ચાલતી ગાડી નથી. એમાં ભૂલો થાય છે, ખોટા વિચારો આવે છે, પડકારો આવે છે. નવી શોધો જૂની માન્યતાઓને ઉથલાવી દે છે અને ધીમે ધીમે આપણી સમજ વધુ સ્પષ્ટ અને ઊંડી બને છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિને સમજવા માટે ખૂબ મહત્વનું છે.
ત્રીજો મુદ્દો કદાચ પેટર્નની શક્તિ કહી શકાય, જે ખાસ કરીને આવર્ત કોષ્ટકમાં દેખાય છે. પેલું મેન્ડેલીવવાળું ઉદાહરણ.
ચોક્કસ. મેન્ડેલીવે તત્વોના ગુણધર્મોમાં જે પેટર્ન જોઈ, એના આધારે એમણે જે કર્યું તે ખરેખર અદ્ભુત હતું. આવર્ત કોષ્ટક એ ખાલી ગોઠવણ નથી, પણ પદાર્થના વર્તનને સમજવા અને એની ભવિષ્યવાણી કરવા માટેનું એક શક્તિશાળી સાધન છે, એક નકશો છે. તે બતાવે છે કે પ્રકૃતિમાં નિયમો અને વ્યવસ્થા છે, અને એને ઓળખવી એ જ વિજ્ઞાનનું કામ છે.
અને છેલ્લો પણ એટલો જ મહત્વનો મુદ્દો, મૂળભૂત વિજ્ઞાન અને વાસ્તવિક જીવન વચ્ચેનો સંબંધ. તત્વો પરનું સંશોધન કદાચ એકેડેમિક લાગે, પણ એની સીધી અસર આપણી ટેકનોલોજી અને સમાજ પર પડે છે.
હા, સિલિકોન વગર કમ્પ્યુટર ક્રાંતિ ન થઈ હોત, લિથિયમ વગર આજની બેટરીઓ ન હોત, ટાઇટેનિયમ વગર હળવા અને મજબૂત વિમાનો ન બન્યા હોત. તત્વોના ગુણધર્મોની સમજ જ નવી ટેકનોલોજીનો પાયો નાખે છે. આ મૂળભૂત સંશોધનનું મહત્ત્વ ઉજાગર કરે છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે મનમાં રહી જાય છે. તમે પેલું કહ્યું ને, આપણે તારાઓની ધૂળ છીએ, પણ એની સાથે પેલું હતું, કદાચ પરમાણુ કચરો પણ. આ પરમાણુ કચરોવાળી વાત થોડી વિચિત્ર ન લાગી?
હા, પહેલી વાર સાંભળીએ તો થોડું ચોંકાવનારું લાગે, પણ એનો અર્થ ગહન છે. જુઓ, તારાઓ જ્યારે હલકા તત્વોમાંથી ભારે તત્વો બનાવે છે, ત્યારે એમનો મુખ્ય હેતુ તો ઊર્જા ઉત્પન્ન કરવાનો હોય છે. આ પ્રક્રિયામાં જે ભારે તત્વો બાય પ્રોડક્ટ તરીકે બને છે, એ તારા માટે તો એક રીતે કચરો જ છે.
ઓ, એમ.
પણ એ જ કચરો, એટલે કે કાર્બન, ઓક્સિજન, લોખંડ વગેરે, એ પછીથી ગ્રહો અને જીવનના નિર્માણ માટેનો કાચો માલ બને છે. તે બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે એની એક અનોખી લીટ પર પ્રકાશ પાડે છે.
સમજાયું. બીજો એક વિચાર હતો, આવર્ત કોષ્ઠક કદાચ વિજ્ઞાનનો શ્રેષ્ઠ નકશો છે, પદાર્થનો પોતાનો નકશો. આ સરખામણી વિશે શું કહેશો?
આ બહુ જ સચોટ સરખામણી છે. જેમ દુનિયાનો નકશો આપણને રસ્તા, શહેરો, દેશો વચ્ચેના સંબંધો બતાવે છે, એમ આવર્ત કોષ્ઠક આપણને તત્વો વચ્ચેના રાસાયણિક સંબંધો, એમના ગુણધર્મોમાં સામ્યતા અને તફાવતો, અને એમની પ્રતિક્રિયાઓ કેવી હશે એ સમજવામાં મદદ કરે છે. એ આપણને કેમિકલ વર્લ્ડમાં માર્ગદર્શન આપે છે.
અને પેલું વાક્ય કે દરેક તત્વની એક વાર્તા છે અને દરેક વાર્તા બીજી બધી વાર્તાઓ સાથે જોડાયેલી છે, આ પણ સુંદર છે.
હા, આ તત્વોના પારસ્પરિક જોડાણ અને ઇતિહાસને બહુ જ સરસ રીતે વ્યક્ત કરે છે. હાઇડ્રોજનની વાર્તા હિલિયમ સાથે જોડાયેલી છે, એમની વાર્તા તારાઓ સાથે, તારાઓની વાર્તા ભારે તત્વો સાથે, અને એ બધાની વાર્તા પૃથ્વી અને જીવન સાથે. કોઈ તત્વોને તમે એકલું પાડીને પૂરેપૂરું સમજી જ ના શકો. એમની ઉત્પત્તિ, ગુણધર્મો, ઉપયોગ બધું એકબીજા સાથે ગૂંથાયેલું છે.
અને છેલ્લે નવા તત્વો બનાવવાના પ્રયાસ વિશેનો વિચાર. નવા તત્વો બનાવવાનો પ્રયાસ ફક્ત આવર્ત કોષ્ટકને વિસ્તારતો નથી, તે પદાર્થની મૂળભૂત મર્યાદાઓને શોધે છે.
આ સીમાવર્તી સંશોધન ફ્રન્ટિયર રિસર્ચનું મહત્ત્વ સમજાવે છે. ભલે આ નવા અસ્થિર તત્વોનો કોઈ તાત્કાલિક વ્યવહારુ ઉપયોગ ન દેખાતો હોય, પણ એમને બનાવવાનો અને એમનો અભ્યાસ કરવાનો પ્રયાસ આપણને પરમાણુઓ કેવી રીતે બનેલા છે, કયા નિયમો એમને સ્થિર રાખે છે, પદાર્થની અંતિમ મર્યાદાઓ શું છે, એવા મૂળભૂત સવાલોના જવાબ શોધવામાં મદદ કરે છે. તે જ્ઞાનની સીમાઓને આગળ ધપાવવાનો પ્રયાસ છે.
આ બધી વાતો ખરેખર રસપ્રદ છે, પણ સવાલ એ થાય કે આ પુસ્તક વાંચીને કે આ ચર્ચા સાંભળીને એક સામાન્ય વ્યક્તિના જીવનમાં શું ફેર પડી શકે? આ જ્ઞાન વ્યવહારમાં કઈ રીતે કામ લાગે?
જુઓ, સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો ફાયદો તો દુનિયાને જોવાની દ્રષ્ટિ બદલાય તે છે. જ્યારે આપણે પાણી પીએ, શ્વાસ લઈએ કે આપણી આસપાસની કોઈ પણ વસ્તુ જોઈએ છીએ, ત્યારે એ વિચાર આવે કે આ બધું મૂળભૂત રીતે એ જ તત્વોનું બનેલું છે જે કરોડો વર્ષ પહેલાં તારાઓમાં બન્યા હતા.
હા,
આ એક પ્રકારની અજાયબી અને જોડાણની ભાવના જગાડે છે. રોજિંદી વસ્તુઓ પણ અસાધારણ લાગવા માંડે છે.
અને બીજું, મને લાગે છે કે વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે એની વધુ સારી સમજ મળે છે. એ ખાલી ફોર્મ્યુલા અને તથ્યો નથી, પણ એક માનવીય પ્રયાસ છે જેમાં ભૂલો પણ થાય છે.
બરાબર. વિજ્ઞાન એ સતત ચાલતી શોધ છે. એમાં સુધારા વધારા થતા રહે છે, જુદા જુદા વિચારો ટકરાય છે. આ સમજ આપણને વૈજ્ઞાનિક સમાચારો કે દાવાઓને વધુ વિવેકબુદ્ધિથી જોવામાં મદદ કરે છે. તરત જ બધું માની લેવાને બદલે સવાલ પૂછતા શીખીએ છીએ.
અને ત્રીજું, આ જ્ઞાન આપણને વધુ જાણકાર નાગરિક બનાવે છે, ખરું ને? ટેકનોલોજી અને પર્યાવરણના મુદ્દા સમજવામાં મદદ મળે.
ચોક્કસ. જ્યારે આપણે નવી ટેકનોલોજી, જેમ કે ઇલેક્ટ્રિક કાર માટે લિથિયમની જરૂરિયાત, કે પછી અમુક ખનીજોના ખાણકામની પર્યાવરણીય અસરો વિશે સાંભળીએ છીએ, ત્યારે આપણી પાસે એને સમજવા માટે એક બેકગ્રાઉન્ડ હોય છે. આપણે સંસાધનોના ઉપયોગ, રિસાયક્લિંગ, ટકાઉ વિકાસ, આ બધા મુદ્દાઓ વિશે વધુ જવાબદારીપૂર્વક વિચારી શકીએ છીએ.
અને કદાચ સૌથી સરળ વાત એ છે કે એ આપણી જિજ્ઞાસાને સંતોષે છે અને વધુ જગાડે છે. જે વિષય કદાચ શાળામાં અઘરો લાગ્યો હોય, તેની પાછળની વાર્તાઓ જાણ્યા પછી રસપ્રદ બની જાય છે.
હા, બરાબર. તે આપણી આસપાસના ભૌતિક જગત પ્રત્યે એક નવો આદર અને કુતૂહલ પેદા કરી શકે છે.
અંતે આ આખી ચર્ચામાંથી તમારા માટે સૌથી યાદગાર કે પ્રભાવશાળી વાત કઈ રહી? તમને શું સૌથી વધુ ગમ્યું?
મારા માટે એ વિચાર કે તત્વ જેવી પાયાની વૈજ્ઞાનિક સંકલ્પના પણ સ્થિર નથી પણ સમય અને જ્ઞાન સાથે સતત વિકસતી રહી છે તે ખૂબ પ્રભાવશાળી લાગ્યો. એ બતાવે છે કે જ્ઞાન એક મુકામ નથી પણ એક સફર છે. અને બીજું, કેવી રીતે તારાઓની અંદર થતી પરમાણુ પ્રક્રિયાઓ છેવટે પૃથ્વી પર જીવન અને ટેકનોલોજીનો આધાર બને છે એ બ્રહ્માંડીય જોડાણ ખરેખર અદ્ભુત છે.
અને મારા માટે બિલી સ્ટારડસ્ટવાળી વાત એ જાણવું કે આપણે શાબ્દિક રીતે બ્રહ્માંડના કણોમાંથી બનેલા છીએ એ ખ્યાલ જ ખૂબ શક્તિશાળી છે. અને બીજું, મેન્ડેલીવે જે રીતે અજ્ઞાતની આગાહી કરી એ વિજ્ઞાનની પદ્ધતિ અને માનવ બુદ્ધિની ક્ષમતામાં વિશ્વાસ વધારે છે. સારાંશમાં, ફિલિપ બોલનું આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે તત્વોની વાર્તા એ માત્ર રસાયણશાસ્ત્રની વાર્તા નથી.
હા, પણ બ્રહ્માંડના ઇતિહાસ, માનવ શોધ અને આપણી પોતાની ઉત્પત્તિની વાર્તા છે.
બહુ સરસ રીતે કહ્યું. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.